તારીખ 12/10/1996 શ્રી સમયસર કળશ 181 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 265 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
મોક્ષ અધિકાર છે. મોક્ષ એટલે આત્માને બંધથી અને દુઃખથી મુક્ત કરવો છે. તે મુક્ત કરવાનું સાધન શું છે? જ્ઞાન છે, એ સાધન છે, અને સાધ્ય છે તે મોક્ષ છે. આચાર્ય મહારાજની શૈલી કારણપૂર્વક કાર્યને નિરૂપણ કરવાની છે, અને આ શાસ્ત્રમાં મુખ્યપણે જ્ઞાન દશામાં રહેલા જીવને વેજ્ઞાનપૂર્વક સાનુભવને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ છે. પાછલી ગાથામાં એ પ્રતિજ્ઞા કરી છે કે એકત્વ વિભક્ત આત્માને હું દર્શાવીશ. સ્વભાવથી એકત્વ અને પરભાવથી ભિન્ન એવા આત્માને હું દેખાડીશ. શાસ્ત્રકાર આચાર્યનો ઉદ્દેશ છે, એ બધા અધિકારમાં એ ઉદ્દેશને લક્ષ્યમાં રાખીને નિરૂપણ ચાલે છે. મોક્ષ અધિકારમાં પણ મોક્ષના કારણરૂપ જે ધ્યેયજ્ઞાન છે એ વિશે ચાલે છે. શ્લોક છે, પ્રજ્ઞા સ્વીકૃતિ કથા નહીં હૈ પાતિતા સાવધાની હૈ સૂક્ષ્મે અંત સંધિબંધે નિપતતિ રવસાદ આત્મકર્મ ભયસ્ય આત્માનં મગ્નમ અંત સ્થિર વિષદત લસત ધામની ચરિતન્ય પૂરે બંધમ ચ અજ્ઞાન ભાવે નિયમિતમ અવિતઃ કુર્વતિ ભિન્ન ભિન્ન. શ્લોકાત આ પ્રવીણ પુરુષો વડે કોઈ પણ પ્રકારે યત્નપૂર્વક સાવધાનપણે પરમાર્થને પટકવામાં આવતી થતી આત્મા અને કર્મ બંનેના સૂક્ષ્મ અંતર સંધિના બંધમાં છિદ્ર પડે છે. જે જ્ઞાન કેવી રીતે થાય છે તેનો આ સિદ્ધાંત છે. તે પ્રજ્ઞારૂપી છે. એટલે જ્ઞાનની પર્યાય કેવી જ્ઞાનની પર્યાય? એ નિર્મળ જ્ઞાનની પર્યાય. નિર્મળ એવા આત્મ સ્વરૂપને અનુભવ કરવા માટે જ્ઞાનની પર્યાય પણ નિર્મળ થઈ છે. એટલે એને ભગવતી પ્રજ્ઞા પણ કહેવામાં આવે છે. તીક્ષ્ણ છે ને તીક્ષ્ણ એટલે સૂક્ષ્મ. આત્મા પણ સૂક્ષ્મ છે અને વિભાવ અને સ્વભાવને ભિન્ન કરનારી જ્ઞાનની પર્યાય પણ સૂક્ષ્મ છે. એવી સૂક્ષ્મ જ્ઞાનની પર્યાયને અહીંયા ખીલીની રૂપમાં આપી છે. કેમ કે ખીલી જેમ જે કટકા કરે છે લોકોના, એમ અહીંયા પણ સ્વભાવ અને વિભાવને ભિન્ન ભિન્ન અનુભવમાં લેવા છે. પ્રવીણ પુરુષો વડે, પ્રવીણ એટલે પુરુષો, વેદ જ્ઞાનના અભ્યાસથી જેમને કુશળતાને પ્રાપ્ત કરી છે, અભ્યાસ કરો કે એને પ્રેક્ટિસ કરો, વેદ જ્ઞાનના પ્રયોગની પ્રેક્ટિસ, એને અહીંયા અભ્યાસ કહે છે. અને એ અભ્યાસ કરતા કરતા જેને કુશળતા નિપુણતા પ્રાપ્ત કરી છે એને અહીંયા પ્રવીણ પુરુષો કહેવામાં આવે છે. પુરુષો એટલે આત્માઓ. પછી એ પીડિતના શરીરમાં આત્મા હોય, મનુષ્યના શરીરમાં આત્મા હોય, દેવના શરીરમાં આત્મા હોય કે નારકીના શરીરમાં આત્મા હોય, ચારે ગતિમાં વિજ્ઞાન સંભવ છે અને ચારે ગતિમાં સ્વાનુભવ પણ સંભવ છે. એવા પ્રવેશો વડે કોઈ પણ કાર્ય એટલે યત્ન પૂર્વક, કોઈ પણ વખતે ગમે તેમ કરીને, આપણે કહે ને ગમે તેમ કરીને આ કામ તો થવું જોઈએ, એટલે કે પૂરી શક્તિથી, પૂરી તાકાતથી, પૂરા પુરુષાર્થથી, પુરુષાર્થ ને ગોચવા વિના કોઈ પણ પ્રકારે એટલે પુરુષાર્થ પૂર્વક, સાવધાનપણે એટલે નિષ્પ્રમાદપણે અટકવામાં આવ્યું નથી. સાવધાનપણે એટલે કાળજીપણે જયારે કોઈ આત્મા અંદરમાં ભેદ જ્ઞાન કરે છે ત્યારે એને રાગ અને જ્ઞાન વચ્ચે જે ભેદ પાડવો છે, ભિન્ન ભિન્ન અનુભવ કરવો છે, એમાં પુરુષાર્થ પણ હોય છે અને સાવધાની પણ હોય છે. સાવધાની શું છે? એક રાગ અને જ્ઞાન જોડે જોડે છે, એક પર્યાયમાં, એક ક્ષેત્રમાં એક સાથે છે, એક કાળે છે, મારા પરથી નથી થતા. અનાદિનો જીવ રાગ છે, હું એમ રાગના એકત્વ ભાવે પરિણમી રહ્યો છે. હવે ત્યાંથી ખસીને જ્ઞાન તે હું, જ્ઞાન સ્વરૂપી હું, જોડે રહેલો રાગ છે હું નહીં એમ બાજુમાં છે, પણ એવું નહીં, એમ અંદરમાં સાવધાની છે રાગથી ખસવા માટેની, અને રાગમાં અહું પણ છે એ ઉઠાવી લેવાની સાવધાની છે અને પ્રયત્ન ચાલે છે, પુરુષાર્થ ચાલે છે. એ પ્રકારનું એવું સાવધાનપણે પટકવામાં આવતી થતી એટલે ભિન્ન ભિન્ન કરવામાં, એને જુદા કરવામાં પ્રજ્ઞાક્ષિણી છે, એને વચ્ચે નાખી છે. એટલે શું થાય છે? ભાષાથી એમ લાગે કે બે પદાર્થમાં વચ્ચે તીનું કામ કરે છે, એમ નથી. જે જ્ઞાન અને રાગ વચ્ચે ભિન્નતા કરવી છે એ જ જ્ઞાન, જે જ્ઞાન અને જે વિભાવ વચ્ચે એકત્વ થઈ રહ્યું છે એ જ જ્ઞાન હવે એ વિભાવથી પાછું મળે છે, એકત્વ કરે છે, પાછું મળે છે. પાછું મળે છે ત્યારે બંને એને ભિન્ન ભિન્ન અનુભવીને પાછું મળે છે. જ્ઞાન તે હું, રાગ તે હું, શબ્દોમાં વિકલ્પ પૂર્વક એ વાત આવે છે, પરિણમનમાં એવા વિકલ્પનો અવકાશ નથી. પરિણમન નિર્વિકલ્પને આવે છે. દ્રષ્ટાંત કહીએ કે બે બાળકો રમે છે, એક બાળક પોતાનું છે, એક બાળક પડોશીનું છે. વિશાળમાં યુનિફોર્મ બંનેના સરખા હોય એટલે એક સરખો ડ્રેસ પહેર્યો છે, પણ ચહેરા બંનેના ભિન્ન છે, એક સરખા ચહેરા હોય નહીં. જોતા હોય તો વિકલ્પ નથી કરવો પડતો કે આ મારો અને આ પારખો, એવો વિકલ્પ કરવો પડતો. સહજ જાણતા જ એ જુદાપણે જાણે છે કે આ મારો નથી અને આ, એમ અહીંયા પણ જેણે જ્ઞાનમાં પોતાપણાનો અભ્યાસ કર્યો એટલે ભેદ જ્ઞાનનો જેણે અભ્યાસ કર્યો છે, જેને પ્રયોગાભ્યાસ સારો એવો થયો છે, અને એ અભ્યાસતાને, અભ્યાસને કારણે જેણે કુશળતાને પ્રાપ્ત કરી છે, નિપુણતાને પ્રાપ્ત કરી છે, એક્સપર્ટ થયેલો છે, એવો જીવ સ્વાનુભવ કરવામાં આગળ વધે છે ત્યારે સાવધાનીથી અને પુરુષાર્થપૂર્વક આત્મા અને કર્મ બંનેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં શીઘ્ર પડે છે. આ આત્મા તે હું છું, જ્ઞાન સ્વરૂપી આત્મા તે હું છું, અને રાજાદી વિભાવ ભાવ તે બંધ ભાવ છે, જેમાં પોતે પહેલા રોકાતો હતો એ બંધ ભાવ છે. એ બંનેની સંધિ એટલે બાજુ બાજુમાં છે, ગુરુદેવ પ્રેમ છે, ટકા નિ સંધિ નથી ત્યાં. બે વચ્ચે સંધિ છે એનો અર્થ શું છે કે બે એક થઈ ગયા નથી. નિસંધિ એટલે એક થવો અને સંધિ એટલે જોડાણ થવું. એ જોડાણ તો એ તોડે છે. જ્ઞાનની પર્યાય શું કરે છે, અંતર્મુખ થાય છે એટલે જોડાણ થાય ચૂકી જાય. બહિર્મુખ ભાવે જે એકત્વ થતું હતું એ જ્ઞાનની પર્યાય એટલે અંતર્મુખ થઈ, એને પ્રજ્ઞાસિંહ કહી છે. આખી બધી દિશા બદલી એને. અહીંયા જે અભ્યાસ ચાલે છે એ જ્ઞાન વેદનનો અભ્યાસ ચાલે છે. કેમ કે અંતર્મુખતા ક્યારે પ્રાપ્ત થાય, કે વેદ્ય વેદક ભાવ હોય તો જ અંતર્મુખતા થાય. વેદન કરનાર જે જ્ઞાનની પર્યાય તે જ પોતે વેદવા યોગ્ય એવી જ્ઞાનની પર્યાય છે. જે જ્ઞાનની પર્યાય સ્વયંનું વેદન કરે છે એ જ પર્યાય વેદાવા યોગ્ય છે. વેદ્ય એટલે વેદાવા યોગ્ય અને વેદક એટલે વેદન કરનાર. પોતે જ વેદ્ય વેદક ભાવે પરિણમતી હોવાથી તે અંતર્મુખ રહેશે અને પોતાના વેદનને છોડીને અધ્યાસિત ભાવે રાગનો અનુભવ કરે છે ત્યારે તે મિથ્યા અભ્યાસ કરીને અજ્ઞાન ભાવે બંધને ઉત્પન્ન કરે છે અને ત્યારે તે રાગાદીમાં અને રાગના વિષય એવા પરગ્રહમાં રોકાય છે. એ રીતે આત્મા અને કર્મ બંનેના સૂક્ષ્મ અંતરંગ સંધિમાં બધે સંધિ છે એ સૂક્ષ્મ છે. એમાં લીધી છે પ્રજ્ઞાસિની પણ સૂક્ષ્મ છે અને અંતરંગમાં સંધિ છે એ પણ સૂક્ષ્મ છે. અહીંયા બધું જે પરિણમન છે એ સૂક્ષ્મ છે. સંધિ પણ સૂક્ષ્મ છે કેમ કે જોડાણ છે એ સ્થૂળ નથી અને એટલે તો અનાદિનો પત્તો લાગ્યો નથી. રાગ અને જ્ઞાન ક્યાં એક થઈ રહ્યા છે, અંદરમાં એક થઈ રહ્યા છે. બુદ્ધિથી શ્રી ગુરુ કહે છે ત્યારે સમજાય છે કે હા મને જુદો તો અનુભવ થતો નથી માટે એક થઈ રહ્યા છે. કેમ સમજાય છે કે મને જ્ઞાન અને રાગ જુદા જુદા તો અનુભવાતા નથી અને શ્રી ગુરુ કહે છે કે તમે એકત્વ ભાવે એકમેક થઈને પરિણામ થઈ ગયું છે તો વાત તો બરાબર સમજાય છે પણ એ એકત્વ પકડાતો નથી. કેમ કે સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ સમજીને જ્ઞાનની પર્યાય સૂક્ષ્મ થાય તો એને સંધિ એને દેખાય અંદરમાં જણાય કે અહીંયા સંધિ છે અને જણાય તો ત્યાં પ્રજ્ઞાથીની જુદાપણાનો અભ્યાસ કરીને પટકે. પણ જણાય જ નહીં કે ક્યાં પટકે. અંદરમાં રાગ અને જ્ઞાનની જે સંધિ છે એ સૂક્ષ્મ છે. એ ઘણી સૂક્ષ્મ હોવાથી અત્યંત સૂક્ષ્મ હોવાથી જો જણાય નહીં તો એને જુદો ક્યાંથી પાડે, કઈ જગ્યાએથી પાડે. જ્યાં સંધિ છે ત્યાંથી જુદો પડશે. એટલે જ્ઞાનને પર્યાયને ત્યાં સૂક્ષ્મ થવું જરૂરી છે. જ્ઞાન સૂક્ષ્મ ક્યારે થાય, હવે પ્રશ્ન આ ઉભો થાય એવું છે કે જ્ઞાન આવું સૂક્ષ્મ થાય ક્યારે. બેન્સીના વિશેના પ્રશ્નમાં આવા વિષય ઉપર ઘણી સ્પષ્ટતા આવી છે. એમણે એમ કીધું છે કે જેને પરદ્રવ્ય અને પરભાવનો મહિમા ઘટે, પરદ્રવ્ય અને પરભાવનો મહિમા ઘટવાથી એનો રસ ઘટે ત્યારે જે જ્ઞાન પરદ્રવ્ય અને પરભાવના મહિમાથી ને રસથી સ્થૂળ થઈ રહ્યું હતું એ સૂક્ષ્મ થાય. એવું કદી ન બને કે પરદ્રવ્ય અને પરભાવનો રસ તીવ્ર હોય અને જ્ઞાન સૂક્ષ્મપણે અંદરમાં કાર્ય કરવા લાગે, એવું કદી ન બને. એ વાત એમને 197 નંબરના વચના વૃતમાં લીધી છે. ત્યાં પ્રજ્ઞાશ્રીનો જ બોલ ચાલ્યો છે અને 197 નંબરના વચના વૃતમાં એ વાત એમને કરી છે. સ્વભાવના મહિમાથી પર પદાર્થ પ્રત્યે રસ બુદ્ધિ અને સુખ બુદ્ધિ તૂટી જાય છે. પક્ષીના સ્થિતિની સંધિ પૂરતી વાત લીધી છે. યથાર્થપણે ત્યારે પર પદાર્થ પ્રત્યેની સુખ બુદ્ધિ અને રસ બુદ્ધિ તૂટે, તે સ્વભાવનો મહિમા આવે ત્યારે. નહીં તો ઘણા ત્યાગ કરે છે, એમને પૈસાની કાંઈ કિંમત નથી, આ પૈસાનો છોડી અમે દીક્ષા લઈ લઈએ છીએ. શું કરું પછી માણસો પણ દીક્ષા લે છે. આજે કરોડોની સંપત્તિ છોડીને આજે પણ દીક્ષા લેનારા તો હોય છે. તો એને પર પદાર્થનો મહિમા છૂટી ગયો. તમે ના પાડો તો પણ એ છોડી દીધા, એને બધો અધિકાર છોડી દીધો, હાંપી દીધો, કુટુંબને નીકળી ગયો ત્યાંથી. એને શરીરે સુખબુદ્ધિ નથી છૂટી એમ કેમ કહી શકાય? ઓકે, એને છોડ્યું એ વાત તો બરાબર દેખાય છે અને બધાને દેખાય છે. શું ગ્રહણ કરીને છોડ્યું એના ઉપર એનું મૂલ્યાંકન છે. યથાર્થ મૂલ્યાંકન ક્યારે છે? એને ગ્રહણ શું કર્યું છે? આ છોડ્યું તો શું લીધું તો ગ્રહણ કર્યું? તે જો સ્વભાવનો મહિમા આવ્યો હોય તો તે યથાર્થ છે, અને સ્વભાવનો મહિમા ના આવ્યો હોય તો તે યથાર્થ નથી. આમ છે, કેવી રીતે વાત કરી છે કે સ્વભાવના મહિમાથી જેને સ્વભાવ લક્ષ્યગત થયો હોય, સ્વભાવનો નિશ્ચય થયો હોય, અંદરમાં સ્વભાવનો પ્રતિભાસ આવીને ઓળખાણ થઈ હોય તો એને સ્વભાવનો મહિમા યથાર્થપણે આવે. જ્ઞાનમાં સ્વભાવ જણાય જ નહીં તો એનો મહિમા આવે કેવી રીતે? ભોગે ભોગે મહિમા કરે એ કઈ મહિમા નથી. સ્વભાવના મહિમાથી પરપદાર્થ પ્રત્યે રસબુદ્ધિ અને સુખબુદ્ધિ તૂટી જાય છે. સ્વભાવમાં જ રસ લાગે અને બીજું નિરસ લાગે, રસ ને રુચિ સાથે હોય છે. ત્યારે અંતરની સૂક્ષ્મ સંધિ જણાય, ત્યારે અંદરમાં રાગ ને જ્ઞાન વચ્ચે જે સૂક્ષ્મ સંધિ છે ત્યારે જ જણાય. ત્યાં સુધી જણાય નહીં ને, જણાય ને તો એનો પ્રયોગ કઈ જગ્યાએ કરે? પ્રત્યે ક્યાં પ્રજ્ઞાસિની? એ પહેલા તો પ્રજ્ઞાસિની ઉત્પન્ન થતી નથી સૂક્ષ્મ, અને સૂક્ષ્મ સંધિ જણાતી પણ નથી. એમ ન હોય કે પરમા તીવ્ર રુચિ હોય અને ઉપયોગ અંતરમાં પ્રજ્ઞાશ્રેણીનું કાર્ય કરે, એમ બને નહીં. કેમ કે ત્યાં પરમા તીવ્ર રુચિ હોય ત્યારે ઉપયોગ સૂક્ષ્મ નથી હોતો, સ્થૂળ હોય છે. ઉપયોગને એટલે જ્ઞાનને સૂક્ષ્મ કરવાનો એક જ ઉપાય છે કે પરમા રસ અને રુચિ ન હોય, અને તે પણ યથાર્થપણે ન હોય, સ્વભાવના મહિમાપૂર્વક ન હોય. તો એ જ્ઞાન સૂક્ષ્મ થાય છે, નિર્મળ થાય છે, તીક્ષ્ણ થાય છે, અને અંદરમાં સાવધાની પકડીને સાવધાનીથી સ્વરૂપને ગ્રહે છે, અને જોડે રહેલા રાગમાં જરા પણ એ એકત્વ કરતો ભલે નજીક છે તો પણ સાવધાનીથી ચાલે છે, એટલે બચીને તરીને ચાલે છે. એવું જે તરવું અંદરમાં, એને ખરેખર તરતા આવડ્યું એમ કહેવામાં આવે છે. એ જે રાગથી તરીને ચાલ્યો છે, ટ્રાફિકની અંદર માણસ ટ્રાફિકને તારવીને ચાલે તો એક્સિડન્ટ ન થાય. જરા પણ કોઈને અડ્યા વગર, ગમે એટલી ગર્દી હોય તો પણ જરા પણ વાહનને કોઈની સાથે સ્પર્શ કરે તો ભટકાઈ જાય, તારવે છે. એમ અહીંયા પણ પરિણામ એક ચાલ છે ઉપયોગની, આત્મા ને કર્મ બંનેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં શીઘ્ર પડે છે, તરત જ. શીઘ્ર એટલે તરત જ પડે છે, ત્યાં વેગ છે, સંવેગ છે, સંવેગ છે એટલે જોરથી પડે છે, સાવધાની પણ છે, અને યત્ન એટલે પુરુષાર્થનું બળ પણ છે, સૂક્ષ્મતા પણ છે, તીક્ષ્ણતા પણ છે, અને નિર્મળતા પણ છે. વેગ ભેદ જ્ઞાનના પ્રયોગમાં આટલા ફેક્ટર એક સાથે કામ કરે છે, કહેવામાં કર્મ પડે છે, કાર્ય બધું એક સાથે કરીને મનમાં થઈ ગયું છે એમ સમજવું. કેવી રીતે પડે છે? કેવી રીતે પડે છે? બહુ સરસ છે કે આત્માને તો જેનું તેજ અંતરંગમાં સ્થિર ને નિર્મળપણે દીદીપ્યમાન છે એવા ચૈતન્યપુરમાં મગ્ન કરતી હતી. આત્માને તો આત્મામાં મગ્ન કરે છે, એ જયારે ભેદ કરે છે, ભેદજ્ઞાન કરે છે ત્યારે શું કરે છે કે આત્મા આત્મામાં મગ્ન થાય છે. કેવો આત્મા છે? કે જેનું તેજ અંતરંગમાં સ્થિર અને નિર્મળપણે દીદીપ્યમાન છે, શોભી રહ્યું છે. આત્માનું તેજ અંદરમાં નિર્મળ આત્મા છે અને સ્થિર ધ્રુવ છે ને, એટલે સ્થિર છે. આત્મા ધ્રુવ છે, ચંચળ નથી, સ્થિર છે, અનાદિ અનંત સ્થિર છે અને નિર્મળથી પણ નિર્મળ છે, એકદમ નિર્મળ છે. જરા પણ એમાં મલિનતાનો અવકાશ નથી. એવા આત્મામાં, અને એવો આત્મા શા માટે એટલું બે વિશેષણ વાળો આત્મા લીધો અહીંયા, કે જ્ઞાન ને એનું આકર્ષણ છે. દીદીપ્યમાન એવા નિર્મળ અને તેજસ્વી આત્મા છે. કેવો અનુભવ કાળે આત્માનું દર્શન કેવું થાય છે? વિજ્ઞાન શું કરે છે? સ્વાનુભવ કરાવે છે અને સ્વાનુભવથી મુક્તિ છે. મુક્તિનું કારણ સ્વાનુભવ સિવાય કોઈ નથી. કોઈ પણ પ્રકારનો રાગ મુક્તિનું કારણ હોય, પંચમાવૃતનો રાગ મુક્તિનું કારણ ખરું કે નહીં? કોઈ વિકલ્પ, કોઈ વિકલ્પ મુક્તિનું કારણ નથી. કોઈ બાહ્ય ત્યાગ મુક્તિનું કારણ તો નથી. દીક્ષા લીએ છે ને, મુક્ત મુનિ હોય મુક્ત થાય, એ તો દીક્ષા તો લઈએ જ. તો મુક્તિનું કારણ શું? મુક્તિનું કારણ સ્વાનુભવ. સ્વાનુભવ સિવાય મુક્તિ થાય નહીં, અને સ્વાનુભવ ભેદ જ્ઞાન વિના થાય નહીં. એમ કારણના કારણની ચર્ચા ચાલે છે. અધિકાર તો મુક્તિ નો મોક્ષ નો છે, પણ ભેદ જ્ઞાન ની ચર્ચા ચાલે છે. કેમ કે સામે મુમુક્ષુ જીવ છે, એટલે આચાર્ય મહારાજ મુમુક્ષુ ની ભૂમિકા ની ચર્ચા કરે છે. નહીતર તો શું છે, મોક્ષ થાય ત્યારે શુક્લ ધ્યાન ની શ્રેણી માંડી હોય ને મોક્ષ થાય. મોક્ષ કોનો થાય? શુક્લ ધ્યાન ની શ્રેણી જેને માંડી હોય આઠમા ગુણ સ્થાન થી, એનો મોક્ષ થાય. તો મોક્ષ અધિકાર માં તો શુક્લ ધ્યાન ની ચર્ચા કરવી જોઈએ ને. તો તેને જે ભેદ જ્ઞાન થી સ્વાનુભવ થાય છે એની ચર્ચા કરે છે. એવું શું કરવા કર્યું કે સામે મુમુક્ષુ જીવ ને રાખ્યું. મુમુક્ષુ જીવ છે એને મોક્ષ પમાડવાની વાત ચાલે છે. આખું શાસ્ત્ર એ હેતુથી રચ્યું છે. શાસ્ત્ર રચવાનો હેતુ જ એ છે કે અજ્ઞાન દશામાં, અનાદિ અજ્ઞાન દશામાં રહેલા જંગલમાં બિરાજમાન છે એવા આચાર્યને કરુણા ઉપજી છે. એમને તો કઈ લેવા દેવા તો ધ્યાન, એ તો બધાને સંગ છોડીને અસંગ દશાને પ્રાપ્ત થયા છે. જંગલમાં બિરાજમાન છે ત્યાં પણ વિકલ્પ આવ્યો. જગતના જીવો કેવળ અજ્ઞાન ભાવથી દુઃખી થઈ રહ્યા છે. એ અજ્ઞાન ભાવ સ્વભાવ વિભાવનું એકત્વ છે, એનું ભેદ જ્ઞાન કરાવે છે. એ વાત અપેક્ષિત છે કે ભેદ જ્ઞાન સુધી પહોંચેલી ભૂમિકાના જીવની વાત છે. જે જીવ ભેદ જ્ઞાનના અભ્યાસની ભૂમિકા સુધી ન પહોંચ્યો હોય, એને આગળનું કાર્ય ન કર્યું હોય, તો ભેદ જ્ઞાન કરીને અનુભવ કરવાનું કાર્યનો સ્ટેજ એને એ સ્તરનો પુરુષાર્થ એનો ચાલતો નથી. એટલી વાત અપેક્ષિત રાખી. એ ભૂમિકામાં જે જીવ આવ્યો છે, એ જ્ઞાનની ભૂમિકામાં, એ જીવને આ શાસ્ત્રના એક એક શબ્દો અનુભવ કરાવે એવા છે.
અને અનુભવમાં લેવા જેવા છે. એક એક આત્માને તો એટલે આત્મા છે એ કેવો છે કે જેનું તેજ તેજસ્વી આત્મા છે. તેજસ્વી આત્માથી કાંઈ ખબર ન પડે જ્યાં સુધી આ સ્તરે ન આવે અને અંદરમાં અંતર્મુખ થવાની પરિસ્થિતિ સુધી ન આવે ત્યાં સુધી આત્મા તેજસ્વી છે એ કેવી રીતે ખબર પડે? આ કોઈ દીવાબત્તીનું તેજ નથી, આ કોઈ રત્નનું તેજ નથી, આ કોઈ સૂર્યચંદ્રનું તેજ નથી. ઉદગળની પર્યાયના તેજનો આ પરિચય છે. ચક્ષુ ઇન્દ્રનો વિષય જે થાય છે એવું જે તેજ ઉદગળનો તેજ કહેતા એ તેજ સમજાય છે. અને આયા એ બિલકુલ વાત નથી, કેમ કે આત્મા તો અરૂપી છે. અરૂપી આત્માનું તેજ કેવું હોય? એ આત્માની ઝાંખી થાય ત્યારે ખબર પડે એવું હોય છે. ત્યાં સુધી એ આત્માની અંતર્મુખીને ઝાંખી ન થાય ત્યાં સુધી એનું તેજ શું છે એ ખબર પડે. સ્વરૂપ નિશ્ચય થાય ત્યારે ઝાંખી થાય, ઝાંખી થાય ત્યારથી જ આકર્ષણ ઊભું થાય છે. ત્યારથી સ્વરૂપ સન્મુખ, જ્ઞાનને પર્યાય અને વીર્યને પર્યાય, ત્યારથી સ્વરૂપ સન્મુખ થાય છે. ત્યારે એને આત્માનું જે તેજ છે એ ચૈતન્યનું પૂર જેવું છે. એ રીતે લેતા ભાષા અલંકાર એ ચૈતન્યના પૂરનું નૂરનું પૂર છે. આ તો ચૈતન્યના નૂરનું પૂર છે. નૂર છે એ ઉર્દુ શબ્દ છે, નૂર છે એ ઉર્દુ શબ્દ છે, પણ પૂર સાથે એનું એલિટ્રેશન આવે છે ભાષામાં. એટલે તેજ નું ઉર્દુ થાય છે નૂર, નૂર નું પૂર છે એમ કહેતા. થોડું ઘણું તેજ નથી, તમતમિયા જેવું તેજ નથી એમ કે છે. તેજ નું પૂર છે આત્મા, જેમ સૂર્ય છે એ પૂગલના પ્રકાશ નું પૂર છે, એને કોણ રોકે? સૂર્યનો પ્રકાશ કોઈ બંધ કરી શકે? એ તો હંમેશા પ્રકાશ નો પુંજ હોવાથી પ્રકાશ તો જ રહે છે. એમ આત્મા પણ ચૈતન્ય પ્રકાશના નૂર નો પૂર છે. અને પ્રતિભાસ કાળે, ઓળખાણના કાળે એના સાતત્યથી એ પકડાય છે. તેનાથી પકડાય છે, એના વેદનના સાતત્યથી એ ગ્રહણ થાય છે, અસ્તિત્વ ગ્રહણ થાય છે, પકડાય છે. ત્યારે આ આત્મા તો સતતપણે પ્રકાશતો જ રહે છે. સતતપણે પ્રકાશ છે કેમ? એનું ચૈતન્યનું જે પૂર છે એને લઈને એ પ્રકાશ છે. પૂરને કોઈ ખાલી ન શકે, રોકી ન શકે એમ આત્માના પ્રકાશને કોઈ રોકી નથી શકતો. એવો જે આત્મા છે સર્વકાળે છે. આત્મા તો સર્વકાળે સદાકાળે જેવો છે એવો છે. ત્યારે એની સન્મુખ થાય ત્યારે એ જણાય છે પ્રગટપણે. ઉન્મુખ રહે ત્યાં સુધી જણાતો નથી. ઉન્મુખ કહો કે પરસન્મુખ અને સન્મુખ કહો કે અંતર્મુખ કહો, ત્યારે એ જણાય છે. ત્યાં સુધી એ કેવો છે એ જણાતો નથી. પણ સર્વજ્ઞ શક્તિથી ભરેલો છે. એ સર્વજ્ઞ શક્તિનું સર્વજ્ઞતાના દર્શન થાય છે. સર્વજ્ઞ શક્તિમાં શેના દર્શન થાય છે? સર્વજ્ઞતા, સર્વજ્ઞતાના દર્શન થાય છે. અને એવી એવી અનંતી શક્તિઓ, કેટલી એવી એવી અનંતી શક્તિઓનો પુંજ અંદરમાં પડેલો છે. એનો મહિમા જ્યારે આવે છે ત્યારે ત્યારે એનો સ્વભાવના ભાષણ થી મહિમા આવે છે ત્યારે બધાનો મહિમા, જગત આખાનો મહિમા ફેલી જાય છે. એ મહિમા થી જયારે એને પર નો રસ લીધો ત્યારે જ્ઞાન નિર્મળ થયું, જ્ઞાન સૂક્ષ્મ થયું, જ્ઞાન તીક્ષ્ણ થયું, અને એ મહિમામાં પુરુષાર્થ વિજય ગુણની પર્યાય ભળી પુરુષાર્થ થયો. એ પુરુષાર્થ પૂર્વક ત્યારે શું કરે છે કે આત્માને તો જેનું તેજ અંતરંગમાં તિર્યક પ્રવાહ અને ઉર્ધ પ્રવાહ, અનાદિ અનંત છે એને ઉર્ધ લીધો છે. એ પ્રવાહમાં મગ્ન કરતી એટલે એમાં લીન થાય છે, જ્ઞાનની પર્યાય સ્વરૂપમાં લીન થાય છે ત્યારે અનુભવ થાય છે. લીન થાય છે ત્રિકાળી અનંત સામર્થવંત જેવા પોતાના સ્વરૂપમાં જ્ઞાનની પર્યાય લીન થાય છે. પોતા લીન ક્યારે થાય કે પોતાપણું થાય ત્યારે, તે સ્વરૂપમાં પોતાપણાનો અનુભવ કરે છે, અભેદ અનુભવ કરે છે. આ હું એટલો વિકલ્પ નથી, પણ એ વિકલ્પ નું જે વાચ્ય છે, નિર્વિકલ્પ વાચ્ય, એ અનુભવ નો વિષય છે, એ અનુભવ નો પ્રકાર છે. એવા ચૈતન્ય પૂર્વ ના પ્રવાહમાં મગ્ન કરતી અને બંધને અજ્ઞાન ભાવમાં નિશ્ચળ અને નિયત કરતી, બંધ છે એ અજ્ઞાન ભાવરૂપ છે, એમાં એને મગ્ન નિશ્ચળ કરતી એટલે એમાં એને એને ખાતામાં નાખી દીધા. પર મારું સ્વરૂપ એ રીતે આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરતી નજરે પડે છે, ભિન્ન ભિન્ન કરતી પડે છે. આત્મા અને બંધને સર્વ તરફથી ચારે તરફથી ભિન્ન કરે છે, જરા પણ સંબંધ રાખતી જે બંધ ભાવ છે રાગાદી વિભાવ એનો સંબંધ પૂરેપૂરો તોડે છે, કેમ કે પર્યાય અંતર્મુખ થઈ છે અને બંધ બહાર રહી ગયો છે. બંધ પરમાં ગયો અને સ્વભાવ સ્વમાં, એ રીતે ભિન્ન ભિન્ન કર્યા. આ રીતે પ્રજ્ઞા છીણી પડે છે ત્યારે સ્વાનુભવનું કાર્ય કરે છે. આમ સ્વાનુભવ થવામાં એકમાત્ર કરણ એટલે સાધન છે, એ પ્રજ્ઞાથી છે. ભાવાર્થની અંદર પંડિત જયચંદ્રજી એ રીતે ચર્ચા કરશે કે સ્વાનુભવ કરવો અથવા ભિન્ન ભિન્ન કરવું એ કાર્ય છે, અને કાર્ય કરવું હોય ત્યાં એનું સાધન તો જોઈએ. એ સાધન કયું? એ સાધન પ્રજ્ઞા. એ રીતે સ્પષ્ટીકરણ ભાવાર્થની અંદર એ રીતે સ્પષ્ટીકરણ લીધું છે. ગુરુદેવને ભેદ જ્ઞાન કરતા પ્રવચન પ્રવચન કાળે પણ ભેદ જ્ઞાન કરતા જોયા. પ્રવચન કરતી વખતે પણ ભેદ જ્ઞાને પરિણમતા જોયા કરે. આ તો જ્ઞાન જ્ઞાનમાં છે અને રાજાજી મન વચન કાયાના યોગો તો ભિન્ન છે, પણ રાગાદી વિભાવ પણ એટલે તો કહ્યું કે આ પ્રવચન કરે છે તે ગુરુદેવ, આ બેઠેલા દેખાય છે ગુરુદેવ નથી, અને વિકલ્પ છે પ્રવચન કરવાનો એ પણ ગુરુદેવ નથી. ગુરુદેવ કોણ છે? આત્મામાં જે ભેદજ્ઞાન કરીને મગ્ન થાય છે એ ગુરુદેવ. એમને જોયા જોયા એટલે એ એક ઇમોશનલ પરિણમન છે, સ્વરૂપનું વિદનભૂત પરિણમન છે, એ ઇમોશનલ પરિણમન છે. કોઈ પણ માણસ કોઈના ઇમોશનલ પરિણમનને જોવે એટલે એને ઇમોશન થયા વગર પરિણામનું વિજ્ઞાન છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધે પરિણામનું વિજ્ઞાન એવું છે કે વેદન વાળું પરિણામ જેનું દેખાય, પછી વેદન ગમે તે પ્રકારનું હોય, એ સામાન્ય સિદ્ધાંત છે. દુઃખનું વેદન હોય તો દુઃખ થાય, ખુશીનું વેદન હોય તો ખુશી થાય, અને આત્માનું વેદન હોય તો આત્માનું વેદન અંદરમાં આવિર્ભૂત થાય. એ તો બધાને, એ તો બધાને આબાળ ગોપાળ બધાને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તો બધા અનુભવમાં આવી જ રહ્યો છે. પણ પર સાથે એકત્વપણાના નિશ્ચયને લીધે એ વેદન શિરોભૂત થઈ ગયું છે. જ્ઞાની પુરુષનું, શ્રી ગુરુનું વેદન જયારે એને જન્મના દર્શન થાય છે ત્યારે એને જ્ઞાની પુરુષના સાચા દર્શન થયા, અને એ જ્યાં દર્શન થયા ત્યાં એને અહીંયા વેદન અંતરમાં આવિર્ભૂત થવા લાગે છે. અને એ વેદન આવિર્ભૂત થવાની જે અંતર્મુખની કળા છે એ ત્યાં સુધી અજાણ રહેશે. બહિર્ભાવે ધર્મ સાધન તો જીવ બધા કરે છે, પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય ઉપવાસ તપસ્યા જપ તપ દયાદાન વ્રત સંયમ બધું કરે છે, પણ બધું બહિર્ભાવે ને બહિર્મુખ પણે. અંતર્મુખ કેમ થવું એ બહુ મોટો કોયડો રહ્યો છે, બહુ મોટો કોયડો છે, બહુ મોટો પ્રોબ્લેમ છે. આ સમસ્યાનો ઉકેલ અનંતકાળથી જીવને આવ્યો નથી. એનો ઉકેલ ક્યારે આવે કે જ્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ તત્વનો યોગ થાય ત્યારે એ જીવને જ્ઞાની પુરુષનું પરિણામ પોતાની યોગ્યતા વશ દેખાય છે. બધાને દેખાતું નથી, બધા સાંભળે છે પણ બધાને પરિણામ દેખાતું નથી. જેને પરિણામ દેખાય છે એ પરિણામ કરીને કરી જાય છે, અને એનો ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત ફુગાનીજી છે. જ્ઞાન અને રાગ જુદા છે એટલું વચન બસ થઈ ગયું એમને આખા વ્યાખ્યાનમાંથી. એમને એમને પોતાની ભૂમિકાને યોગ્ય જે વચનામૃત આવ્યું એ તીરની જેમ અંદર કહ્યું, અંતર માર્મિક સ્થળે અંતર સ્થળે તેની જેમ રાગ અને જ્ઞાન ભિન્ન છે, જોયું પણ એમ અને અંદરમાં મેળવ્યું પણ એમ, કેવી રીતે થાય? સામે જોવે છે અને અંદરમાં મેળવી લે છે. જ્યારે વચન શ્રી ગુરુ પ્રકાશે છે ત્યારે એ વચન ઉપર છે, એના વાચ્ય ઉપર જાય છે. ક્યાં જાય છે? એને એનું વાચ્ય અહીંયા છે. ગુરુના વચનનું વાચ્ય ક્યાં છે? અહીંયા અંદરમાં છે. કે રાગ ને જ્ઞાન જુદા છે, પ્રગટપણે જુદા છે, જો તું તારામાં એમ જ છે એ જોવાની યોગ્યતા લઈને જે જીવ બેઠો છે ત્યાં એ અંદરમાં જોઈ લે છે, જોઈને મેળવણી કરે છે. ગુરુના વચનને મેળવણી કરીને ત્યારે પ્રમાણ કરે છે, એનું નામ પ્રમાણ કર્યું વચન પ્રમાણ. વચન પ્રમાણ ક્યારે કર્યું કહેવાય? અંદરમાં મેળવણી કરી. એમને માં પડે એ વચન પ્રમાણ નથી કર્યું. એ રીતે આત્મા અને બંધને જુદા કરવાની ભેદ જ્ઞાનની પ્રક્રિયા છે, એ જાતનું પ્રોસેસ છે. અને એ રીતે આત્મા જો ભેદ જ્ઞાન કરે તો ચૈતન્યના પૂરમાં જ્ઞાનનો પર્યાય મગ્ન થાય, ચૈતન્યના પૂરમાં મગ્ન થાય એટલે લીનતા થાય. એ લીનતાના કાળે અનાદિથી ઊંધી પણ પરિણમતી એવી લીનતા વિચાર તે સમ્યકપણાને પામે. એટલે એ વખતે શ્રદ્ધા સમ્યક થાય, અને એ વખતે સ્વસંવેદન જ્ઞાન છે એને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. અને એ દીનતાના પ્રયોગ કાળે આત્મ સાક્ષાત્કાર થયો એમ પણ કહેવામાં આવે છે. નિજ પરમાત્માનો પ્રગટ સાક્ષાત્કાર થયો એમ પણ કહેવામાં આવે છે. એ પ્રકારે એ સ્વાનુભવનો વિષય છે. 144 માં પણ એ વાત લીધી ગુંગાચાર દિવે, અને અહીંયા 294 ગાથામાં પણ એ વાત લીધી. આ તો 294 નો કળશ છે રાષ્ટ્રમાં. આના ઉપર ગુરુદેવ નું પ્રવચન તો બહુ સરસ આવે છે. આપણે જોવું હોય તો કાલથી પ્રવચન રત્નાકર માંથી 181 ગાથા ઉપર નું જે પ્રવચન છે એના ઉપર થોડો સ્વાધ્યાય કરશો તો બધાને વધારે સ્પષ્ટતા થશે. કેમ ગુરુદેવ તો શું કરતા કે એક જ વાતને ઘૂંટી ઘૂંટીને અનેક વાર કહેવામાં નવા નવા ભાવ કાઢતા અંદર માંથી. અનેક વાર કહીને રિપીટેશન પુનરાવર્તન નહોતા કરતા, પણ નવા નવા ભાવ કાઢતા. કેમ કે પોતાને પણ નવીનતા આવતી, અંદરથી અપૂર્વતા આવતી. એટલે અપૂર્વપણે એ વાતને વિશેષપણે સ્પષ્ટ કરતા હતા. એ વિશેષતા છે ગુરુદેવના પ્રવચનની. એ વિશેષતા એક જ ભાવને ઘૂંટે ત્યારે એમને અંદરથી અપૂર્વતા આવે, અને અપૂર્વ અપૂર્વ ભાવો બહાર આવે. થોડું પણ સાંભળતા હોય ને એમ લાગે કે વારંવાર એક વાત રિપીટ કરે છે, પુનરાવર્તન કરે છે. પણ તો સ્પષ્ટ કહેતા કે આમાં પુનરુક્તિનો દોષ લાગુ પડતો નથી. સાહેબ આપ પુનરુક્તિ કરો છો ને પુનરુક્તિનો દોષ કેમ લાગુ ન પડે? પછી પુનરુક્તિ નથી થતી, અંદરમાં નવું નવું આવે છે. જેને પુનરુક્તિ લાગે છે એને સ્થૂળ સમજણમાં પુનરુક્તિ લાગે છે. સૂક્ષ્મપણે જેનું જ્ઞાન સાંભળતી વખતે કામ કરતું હોય એને અપૂર્વ અપૂર્વ લાગ્યા કરે છે. અને એ બેનશ્રીએ એ વાત લીધી છે ગુરુમૂળ સંભાળનામાં. ગુરુમૂળ સંભાળનામાં જે ગુરુદેવની ભક્તિ કરી છે એમાં એ વાત લીધી છે કે અપૂર્વ અપૂર્વ લાગે છે. અમને તો ગુરુદેવની વાત સાંભળતા વર્ષોથી સાંભળે, રોજ સાંભળે, વર્ષોથી સાંભળે, અને રસ ન પડે એને તો પછી મેળે હું ગાવે ને પણ કંટાળો આવે, હું કોઈ વહેલા મોડા આવે ને એવું બધું થાય. પણ અપૂર્વ અપૂર્વ લાગે, પહેલેથી છેલ્લી મિનિટ સુધી એટલો રસ પડે અંદર પોતાને. કેમ કે પોતાનો પણ આત્મભાવ પોસાય છે અને પોતાને પણ અપૂર્વતા પ્રગટ થાય છે. 181 કળશ ઉપરનું વ્યાખ્યાન છે. બહુ સારા વ્યાખ્યાનો આ વ્યાખ્યાન આપણે કાલે પ્રવચન રચના કરાય આપણે છે કે નહીં, મિત્ર જેને કર્યો હોય એને સારું. ગુરુજીના વ્યાખ્યાનો પર થોડું વિશેષ સ્વાધ્યાય કરું.